શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 254 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું રાજકોટ જ્ઞાન મંદિરમાં પ્રવચન.
શ્રીમદ રાજચંદ્ર વચનામૃત પત્રાંક 254 ઉપસંહાર ચાલે છે. સવારના સ્વાધ્યાયમાં છેલ્લે એ કહ્યું આમાં કે આ પત્રમાં ઘણો ગૂઢ શાસ્ત્રાર્થ પ્રતિપાદન કર્યો છે, તેથી ખંભાતના મુમુક્ષુ ભાઈઓ ઉપરનો પત્ર છે, એટલે તમે પરસ્પર વિસ્તારથી એનો વિચાર કરશો. આગળ લખે છે કે તમે વારંવાર વિચારજો, યોગ્યતા હશે તો અમારા સમાગમમાં આ વાતનો વિસ્તારથી વિચાર બતાવીશું. સ્પષ્ટ છે એ વિષય જે કાંઈ પત્રમાં લખ્યું છે એ સંબંધીનો વિસ્તાર એમની વિચારણામાં સુસ્પષ્ટ છે અને કોઈ યુગાનુયોગે એ વાત વિસ્તારથી બતાવવાનું પણ પોતે દર્શાવ્યું છે. યોગ્યતા હશે તો એટલું લખ્યું છે. જ્ઞાનીઓના હૃદયમાં ઘણું ઘણું ભર્યું હોય છે, એમાં પણ અધ્યાત્મનું અલૌકિક ઊંડાણ જે લૌકિકમાં જોવા ન મળે એવું અલૌકિક અધ્યાત્મનું ઊંડી ગુફા જેમાં એ વિચરે છે, ઊંડે ઊંડે ચાલ્યા જાય છે, એ વિષય યોગ્યતાવાળા જીવોની સમક્ષ સહજ કુદરતી રીતે બહાર આવે છે. જીલનાર હોય, સમજનાર હોય તો કહેનાર કહે, નહીતર કહેનારને સહજ જ વિચાર આવે તો પણ ગોપવાઈ જાય. અનેક જગ્યાએ લખે છે કે વાણી ગોપવાઈ જાય છે, વાણી પાછી ફરી જાય છે, વાણી મૌન પણ આને ધારણ કરે છે. આ એક એવો વિષય છે કે સ્વરૂપ પણ અભેદ છે અને સ્વરૂપનો અનુભવ પણ અભેદ અનુભવ કહેવાય છે, કેમ કે સ્વરૂપાકાર પરિણામ છે. તેમ છતાં કોઈ ચૈતન્યનો એવો ચમત્કાર છે કે અનેક ભેદ પ્રભેદનું જ્ઞાન જેને લબ્ધિ કહીએ એવું જ્ઞાન, સમ્યક શ્રુત જ્ઞાન જ્ઞાનીઓને પ્રગટે છે. અને એમણે વિચાર્યું પણ ન હોય, કોઈને કહ્યું પણ ન હોય, વિચારમાં ખુલ્યું પણ ન હોય, પણ કોઈ યોગ્યતાવાન જીવ હોય અને એની જિજ્ઞાસામાંથી કોઈ વાત પૂછવામાં આવે, અંતર જિજ્ઞાસામાંથી, તો ક્યારે કેટલું એમના હૃદયમાંથી બહાર નીકળી જાય એ કોઈ વાર તો એમને પોતાને પણ આશ્ચર્યમાં મૂકી દે. બીજાને તો આશ્ચર્ય થાય એમાં કાંઈ નવાઈ નથી, પણ એને પોતાને આશ્ચર્ય લાગે કે અરે આ વાત ક્યારે વિચારમાં આવી નહોતી, પણ આ ભાઈ યોગ્યતાવાળા જીવે કોઈ પ્રશ્ન કર્યો અને જ્ઞાન અંદરથી જાણે ખીલતું ઉઘડતું વિકસતું એ વિષયને બહાર મૂકી દે છે, ત્યારે પોતાને પણ કોઈ વાર આશ્ચર્ય થાય કે આ વાત વિચારી નહોતી અને પ્રશ્ન પૂછ્યા પહેલાંના એક સેકન્ડ સુધી એનો વિકલ્પ નહોતો કે શું કહેવું. એવું જેને એમ કહી શકાય કે વાણીમાં કોઈ રત્નો ખરે છે, કોઈ ભાગ્યવાન જીવ હોય છે. ભાગ્યવાન તો એને શું કહેવાય, મહાભાગ્ય. કૃપાળુ દેવે સ્વભાગભાઈ માટે વિશેષણ વાપર્યું છે મહાભાગ્ય, શરૂઆતમાં જેવું વિશેષણ વાપર્યું છે. કેમ કે એ જીવનો પણ ઉદ્ધાર થવાનો નક્કી થઈ ગયો હોય છે. એવી જ કોઈ યોગ્યતા લઈને સત્પુરુષના ચરણ સમીપ આવેલો હોય છે, એટલે એટલી વાત લખી છે કે યોગ્યતા હશે તો આ વાતનો વિસ્તારથી વિચાર બતાવીશું. હાલમાં અમારો સમાગમ થાય તેમ તો નથી, પણ વખતે શ્રાવણ વદમાં કરીએ તો થાય, પણ તે કયે સ્થળે તે હજુ સુધી વિચાર્યું નથી. ભવિષ્યના નિવૃત્તિના પ્રોગ્રામમાં પણ સહજ વિકલ્પ આવે, સહજ વિચાર આવે, સહજપણે જે ક્ષેત્રનો વિચાર આવે, જે સમયનો વિચાર આવે, જાણે કે પોતે વિકલ્પથી છૂટતા ને છૂટતા રહે છે. ઉદય અનુસાર ઉદય ભાવ આવવાનો હશે તે આવશે, પોતે જ્ઞાતા દ્રષ્ટા રહે છે. એવા ભાવાર્થમાં અનેક પત્રોમાં એમના વચનો જોવા મળે છે. વાત સીધી સાદી દેખાય કે આમાં શું હશે, આવું લખ્યું છે એમાં પરમાર્થ શું હશે, પણ એમાં પણ પરમાર્થ હોય છે. નજર કેટલી ઝીણી છે એના ઉપર એનો ઉકેલ છે. પણ ઘણું ઘણું ભર્યું છે. તત્વ તો ઠાંસી ઠાંસીને જાણે ભર્યું છે એવું લાગે છે, અને એટલું સૂક્ષ્મ તત્વ, એટલા સિદ્ધાંતો, એટલો અધ્યાત્મ, એટલો પરમાર્થ, એ બધું સેંકડો હજારો પાસા જોવા મળે છે. ખાલી પત્રો જેટલા રહી ગયા છે અને પ્રસિદ્ધ થયા છે એમાં એમ સાંભળ્યું છે કે એમનું ઘણું લખાણ હાથમાં નથી આવ્યું. માત્ર જેને અત્યારે યુવાન કહેવાય એવા 33 વર્ષ ને 5 મહિનાની 5.5 મહિનાની આયુ છે એમાં આટલું લખાણ થયું છે. અત્યારે જે 60-70-80 સામાન્ય થઈ ગયા છે કેટલું મળે જગતને, વિચારવા જેવો વિષય છે. સૌથી વિચાર તો એ આવે છે કે જો 1947 સંકેત શુદ્ધ પ્રકાશનું રે અને 1957 ના ચૈત્રવદી 5મ લગભગ 10 વર્ષ ને 5.5 મહિના 6 મહિના પણ પૂરા નથી, એટલી સ્થિતિમાં જેમણે માત્ર એક ભાવ રહી ગયો એટલું સાધન સાધ્યું, ગ્રહસ્થ અવસ્થામાં વેપાર ધંધો સંભાળતા સંભાળતા, એ જમાનામાં પણ નાનો વેપાર નથી ચાલ્યો એમનો, દેશ વિદેશ સાથે એમને. ઈડરમાં એક પત્ર જોયો કે જેમાં ફ્રાન્સ સાથે એમનો વેપાર હતો, એક ભાગીદાર વચમાં પેરિસ ગયા હતા. પત્ર આમાં નથી પ્રસિદ્ધ થયો, પણ એમાં એમ લખ્યું છે, એમાં બધી વેપારની જ વાતો હતી, કોઈ પારમાર્થિક વાત નહોતી. અલબત્ત એ કારણે પણ કદાચ નહીં પ્રસિદ્ધ થયો હોય, પણ એમ લખ્યું છે કે અત્યારે મુંબઈની બજારમાં આપણી પેઢી માટે એવી ચર્ચા થાય છે કે રેવાશંકર જગજીવનવાળાએ પેરિસમાં એક બ્રાન્ચ ખોલી છે, શાખા ખોલી છે. પણ ખરેખર એવું નથી, આપણો માલ ત્યાં આપણે વેચવા માટે તમારે જવું પડ્યું છે, એક ભાગીદાર ગયા છે ત્યાં પેરિસમાં. રંગૂન, ચીન, ફ્રાન્સ, અરબસ્તાન આ બધા દેશો સાથે વેપાર ચાલ્યો છે. એટલા મોટા વોલ્યુમમાં વેપાર વેપાર હશે કે એમની અધ્યાત્મ દશા, અસાધારણ અધ્યાત્મ દશાને એ પોસાયું નથી. માથું ધર ઉપર ન રહે, ભલભલાનું માથું ધર ઉપર ન રહે એટલે કે દશાથી ચ્યુત થઈ જવાય. કેમ કે તેજી મંદી, અનેક જાતના વેપાર, કાપડનો પણ વેપાર કરેલો છે, એક્સપોર્ટ ઘણો કરતા હતા, ઘણા ડિપાર્ટમેન્ટ ચાલતા હશે. એ સંભાળતા સંભાળતા પણ આત્માને સૌથી વધારે સંભાળ્યો છે. કેટલો વધારે સંભાળ્યો છે કે એક દસકામાં જેણે અનંત ભવનો છેદ કરીને એક જ ભવ ધરીને એક જ દેહ જાસું સ્વરૂપ સ્વદેશ, નિર્મળ જ્ઞાનમાં ભાસી ગયું એ વ્યક્ત કરી નાખ્યું છે. પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીને કોઈ શંકાથી પ્રશ્ન પૂછેલો કે આ શ્રીમદજી એમ લખ્યું છે કે હું એક દેહ ધારીને મોક્ષમાં જઈશ, સ્વદેશ એટલે નિર્વાણ પદને પામીશ, તો એ વાત સાચી હશે કાંઈ? વેપાર કરતા કરતા ગ્રસ્થ દશામાં એક દેહ રહેશે ને પછી નિર્વાણ થઈ જશે એવું હોય, એવું મતિશ્રુત જ્ઞાનમાં તો કેટલું જણાય. એમ કે અવધિ મનોપ્રિય કેવળ જ્ઞાન તો બહુ વિશિષ્ટ પ્રકારના જ્ઞાન છે, આ તો મતિશ્રુત જ્ઞાન તો અજ્ઞાનીને હોય, જ્ઞાનીને હોય, એક વિશેષણમાં કે આને મિથ્યા છે ને આને સમ્યક છે, પણ છે મતિશ્રુત, ઉઘાડ તો મતિશ્રુતનો છે. એમણે જવાબ આપ્યો તો મારી ઉપસ્થિતિ હતી કે જ્ઞાનીઓને આવી કોઈ વાત નિર્મળ સમ્યક જ્ઞાનમાં જ્યારે ભાસે, પ્રતિભાસે, ત્યારે કેવળ જ્ઞાન જેટલી અફર હોય તો બહાર પાડે, નહીંતર બહાર ન પાડે. આવો જવાબ આપ્યો હતો. કેવળ જ્ઞાનવત શ્રુત જ્ઞાનનો ત્યાં ભાસ છે, પ્રતિભાસ છે, એટલે એમાં શંકાનું કોઈ સ્થાન નથી, એમાં કોઈ સંશય કરવાનો અવકાશ નથી. કેમ કે કેવળ જ્ઞાન વત ભાસે છે, એ જ્ઞાનમાં ભાસેલું કદી ફરતું નથી. અને એ તો બીજાનું ભાસી જાય એટલું નિર્મળ જ્ઞાન હોય છે શ્રુત જ્ઞાન તો. સ્વયંનું ભાષે એ તો અનુભવ સિદ્ધ છે, એમને ભાષે છે, વેદનપૂર્વક ભાષે છે, એમાં તો પુરુષાર્થની ગતિ અનુભવ ગોચર છે, એમાં તો કંઈ શંકા કરવાનો પ્રશ્ન જ રહેતો નથી. આગળ છેલ્લે એક લીટી લખે છે કે કળિયુગ છે માટે ક્ષણવાર પણ વસ્તુ વિચાર વિના ન રહેવું એ મહાત્માઓની શિક્ષા છે. ભલે વિચાર અને વિકલ્પ પોતાનો છે, પણ જીનેશ્વર આમ કહે છે, જ્ઞાનીઓ આમ કહે છે, મહાત્માઓ આમ કહે છે, એક કહેવાની, વિનયથી કહેવાની, વિનમ્રતાથી કહેવાની એક પદ્ધતિ છે કે આ કાળમાં વસ્તુ વિચાર એટલે આત્મવિચાર વિના ન રહેવું. પાત્રતાના વિષયમાં 105માં લીધું છે કે એક ક્ષણ પણ ઉપયોગથી ભરનાર એટલી જાગૃતિ હોય, પાત્રતામાં એટલી જાગૃતિ હોય. જ્ઞાનીઓને તો કેટલી હશે એ અંદાજ મૂકી શકાય એવી વાત છે. એને તો પાત્ર જ કહ્યો છે. ઉપયોગથી એક ક્ષણ પણ એટલી જાગૃતિ એ મહાત્માઓની શિક્ષા છે. તમને બધાને યથાયોગ્ય પહોંચે. અહીંયા આ પત્ર પૂરો થાય છે, પણ આ જ પત્રના અનુસંધાનમાં આગળ પાછળ જે મૂળ વાત ઉપર લક્ષ્ય દેવા યોગ્ય છે, ધ્યાન ખેંચવા યોગ્ય છે, એવો વિષય 195 નંબરના પત્રમાં છે અને એ જ વિષય 86 નંબરના પત્રમાં છે. બંને જગ્યાએ એક જ વિષય આવ્યો છે, જે 254ના પ્રારંભમાં વાત ચાલી છે. જોકે 609ના પ્રારંભમાં પણ એ વાત ચાલી છે અને આત્મસિદ્ધિમાં પણ માત્ર મોક્ષ અભિલાષ વાત ચાલી છે. કોની વાત? તો આત્માર્થીની ચાલી છે કે આત્માર્થી કેવા હોય. ભવે ખેદ પ્રાણી દયા, ત્યાં આત્માર્થ નિવાસ, ત્યાં એકમાત્ર મોક્ષ અભિલાષ. પ્રશ્ન ચાલ્યો કે મોક્ષના સ્વરૂપની ખબર નથી, એનો ઉત્તર છે. એક્ચ્યુઅલ તો આપના પ્રશ્નનો જ ઉત્તર છે વસંતભાઈ આ બે પત્રમાં, તો કે માર્ગની ઈચ્છા જેને ઉત્પન્ન થઈ છે કે રીત શું હશે, આ આત્મકલ્યાણની રીત શું હશે. રીત કહો, માર્ગ કહો, વિધિ કહો, ઉપાય કહો, બધું એકાર છે. તેણે બધા વિકલ્પો મૂકીને ધ્યાનના, યોગના, બીજા ત્રીજા એ અનેક પ્રકારના લલચામણા પ્રયોગોના વિષયો આવે છે સામે. શોધ કરનારને તો અનેક માણસો મળે છે અને ક્યાંય અટકે છે, ફસાય છે કે આગળ વધે છે, એકમાત્ર આ એક જ પત્રમાં બહુ સુંદર પ્રકાશ પાડ્યો છે. એક જ વાક્યમાં બહુ સુંદર પ્રકાશ પાડ્યો છે. એક પત્રમાં શું કે માર્ગની ઈચ્છા જેને ઉત્પન્ન થઈ છે તેણે બધા વિકલ્પો મૂકી દઈને, બધા વિકલ્પો એટલે જુદી જુદી રીતો અજમાવીને, જુદી જુદી રીતે કલ્યાણ કરવાનો વિચાર કરવો એના બદલે, આ એક વિકલ્પ ફરી ફરી સ્મરણ કરવો અવશ્યનો છે. કયો? અવતરણ ચિહ્નમાં લખે છે એક જ વિકલ્પને, એટલે એક જ વાક્ય છે. અનંતકાળથી જીવનું પરિભ્રમણ થવા છતાં તેની નિવૃત્તિ કાં થતી નથી, આનું નામ મોક્ષ છે. લ્યો, આ નાસ્તિથી મોક્ષની પરિભાષા છે. મોક્ષ કયો ને જે શુદ્ધતા, તે અસ્તિથી પરિભાષા છે. અને પરિભ્રમણનો નાશ ઈચ્છવો, જન્મ મરણ ન જોઈએ એટલે દુઃખ ન જોઈએ, કેમકે જન્મવાના દુઃખ પણ થોડા નથી ને મરવાના દુઃખ પણ થોડા નથી. નજરે જોઈ ન શકાય એવા મરવાના દુઃખ તો જોનારને દુઃખ થઈ જાય, મરનારને તો કેટલું થતું હશે તો એ વેદે ને એ જાણે, કેમ કે એની કોઈ પહોંચ ફાટતી નથી. પણ અનુભવ તો એ જીવને અનુભવવો જ પડે છે. એટલે કહે છે કે અનંતકાળથી જીવનું પરિભ્રમણ થયા છતાં તેની નિવૃત્તિ કાં થતી નથી, અને તે શું કરવાથી થાય? બસ આ વાક્યમાં અનંત અર્થ સમાયેલો છે. કઈ બાકી રાખ્યો? એક જ વાક્યમાં અનંત અર્થ સમાયેલો છે. અત્યારે જે વાતચીતમાં અનંત શબ્દ સાધારણ થઈ ગયો છે એવી વાત નથી, હો, આ માત્ર વાત નથી. જે કૃપાળુ દેવના જ્ઞાનમાં ભાસે છે એ જ કહે છે. અને એક આ સમ્ય જ્ઞાનનો ધર્મ છે કે ઓછું અદકું કહે નહીં, ન વધારીને કહે ન ઘટાડીને કહે, જેટલું ભાસે એટલું જ કહે. એમાં માપસર એટલે તો એ જ્ઞાનને પ્રમાણ જ્ઞાન એવું નામ આપવામાં આવે છે. સમ્યક જ્ઞાન છે તે પ્રમાણ જ્ઞાન છે. આ વાક્યમાં અનંત અર્થ સમાયેલો છે અને એ વાક્યની કહેલી ચિંતના કર્યા વિના, આ એટલા માટે એટલી વધારે વાત લખે છે કે સામાન્ય મુમુક્ષુ પણ એમ કહે છે કે જન્મ મરણનો નાશ કરવો છે એટલે તો અમારો સંપ્રદાય છોડીને કૃપાળુ દેવ પાસે આવ્યા છે. સામાન્ય રીતે સંપ્રદાયમાંથી લોકો નથી છૂટી શકતા, પણ સંપ્રદાય અને સંપ્રદાયનો જે કાંઈ વાતાવરણ છે એમાંથી છૂટવામાં લોકસંજ્ઞાવાળાને વધારે તકલીફ પડે છે. જેને લોકસંજ્ઞા તીવ્ર ન હોય એને કોઈ લોકોના સર્ટિફિકેટનો વિચાર ને અભિપ્રાય નથી રહેતો, એટલે એ તો કહે છે કે જેને જે ગણવું હોય એ ગણે. એમ કહે છે કપસરામાં નથી આવતા ઈદ ને દેરાસર નથી આવતી કાંઈ નહીં. હાલો ભવાણિયા જવા માંડ્યા કે અગાસ જવા માંડ્યા કે જ્ઞાન મંદિરમાં જવા માંડ્યા એમ કહેશે એટલું જ ને, ભલે ને જેને જે કહેવું હોય એ ક્યાં. અને અમુસ્તુ રીતે જમના મારથી કોણ મુકાવવા આવવાનું છે? જેની શરમ ભરી હોય કોઈ ત્યાં નહીં આવે કે ભાઈ આની શરમ રાખી હતી આપણે, વડીલ હતા આપણા, શરમ શરમે શરમે આપણે એમને નહોતા છોડી શકતા. ત્યાં કોઈ છોડાવવા આવતું નથી. દુઃખમાંથી છોડાવવા કોઈ જગતના સમાજના લોકો આવી શકતા નથી. હાજી, એટલે એ તો મુમુક્ષુ જીવને એક સામાન્ય હિંમત કરવાની છે, કોઈ વિશેષ પુરુષાર્થનો એ વિષય નથી. એ તો એક થોડી હિંમત કરે તો એટલી લોકસંજ્ઞા તો છૂટી જાય કે સંપ્રદાયના ટોળામાંથી અલગ થઈ જાય. તો જન્મમરણ માટે અહીંયા આવ્યા સંપ્રદાય છોડીને એટલું આમાં ચાલતું નથી. મોક્ષની ઈચ્છા નહીં પણ દ્રઢ મોક્ષેચ્છા, કૃપાળુ દેવનો એ શબ્દ છે, દ્રઢ મોક્ષેચ્છા. દ્રઢ મોક્ષેચ્છા એટલે શું એનું વર્ણન છે આ એક પેરેગ્રાફમાં, કે તેની ચિંતના કર્યા વિના, તેના માટે દ્રઢ થઈ જુર્યા વિના, માર્ગની દિશા તો નહીં પણ દિશાનું અલ્પ ભાન પણ થતું નથી. આ એક તપાસવાનો વિષય છે કે મોક્ષ તો શું કરવાના, મોક્ષ માટે તો બધા ધર્મ કરે, બધા મોક્ષ માટે જ કરે ને, આપણે પણ મોક્ષ માટે ન કરવા માટે શું, આપણને મોક્ષ સિવાય એથી વધારે કઈ ચીજ મોટી સમજમાં આવી છે? મોક્ષ માટે જ કરીએ તો સીધી વાત છે કે એમ નથી ચાલતું. ઉપર ઉપરની ઈચ્છા અને ઉપર ઉપરની સામાન્ય સાધારણ ભાવના તો અનંત વાર કરી છે, પણ આમાં એનાથી કામ થતું નથી. કેમ કે અસત્સંગ ઘણો છે, એક સત્સંગને છોડીને જેટલો જોઈએ જોવામાં જેટલો કાંઈ સંગ થાય છે તે બધો અસતનો સંગ થાય છે, આત્મામાં નથી એનો સંગ થાય છે. બાહ્ય વિષયો અને બાહ્ય મનુષ્યો સમાજ બધી જ જગ્યાએ જે સંગ છે અસત્સંગ છે, ક્યાંય સત્સંગ નથી. સતની વાર્તા ક્યાંય જગતમાં નથી, સતનો વિષય ક્યાંય જગતમાં નથી, માટે તે બધો અસત્સંગ છે. અને આ કાળમાં તો અસત્સંગનો ઘેરાવો છે. જીવને ચારે બાજુથી અસત્સંગે ઘેરો ઘાયલો છે એમ કહીએ તો બિલકુલ ખોટું નથી, અતિશયોક્તિ નથી. એટલે સામાન્ય ઈચ્છા તો ક્યાં ધોવાઈ જાય છે એની ખબર નથી હોતી, એ બફમમાં રહી જાય છે. બ્રહ્માને બ્રહ્મા કે મને તો મોક્ષની ઈચ્છા છે ને, એટલે હું સત્સંગમાં જાઉં છું, સ્વાધ્યાય કરું છું, સત્શાસ્ત્રો વાંચું છું, સત્સાહિત્યનો અધ્યયન કરું છું. એટલે એક બહુ માર્મિક વાક્યનો અહીંયા પ્રયોગ કર્યો છે કે દ્રઢ થઈને જોઈર્યા વિના ઝૂરે, જેમ કોઈ પ્રિયજનના વિયોગથી ઝૂરે છે. અરે એક દીકરીને સાસરે વળાવે છે તો માણસ રડે છે, નહીતર તો એનો પ્રી પ્લાન છે, કાંઈ અમને ઓચિંતો તો થયું નથી હોતું. મૂર્તિઓ ગોતે છે, સત્પણ કરે છે, સત્પણને સેલિબ્રેટ કરે છે અને ધામધૂમથી લગ્ન કરે છે, પણ વળાવાને ક્ષણે તો કાંઈ હૃદય હાથ મારીએ નહીં કોઈનું, એ પરિસ્થિતિ ઊભી થાય છે. ગામમાં ને ગામમાં પરણાવવું હોય તો હું, દેશ પરદેશ મોકલવાની હોય તો બીજી વાત છે. એક પ્રિયજનનો વિયોગ છે, ભલે એ વિયોગનો પ્રસંગ છે, બીજે દિવસે ઘરે જમવા આવવાના હોય, દીકરી જમાય ગામમાં ને ગામમાં હોય તો પણ એ વખતે તો જુદી જ પરિસ્થિતિ થાય છે. એમ અહીંયા એમ કહે છે કે તારા પરમાત્માથી તારો વિયોગ ને તને એનું કાંઈ નહીં. આથી કઈ જાતની તારી પરિસ્થિતિ છે એ સમજાતી નથી. જે પરમ તત્વ છે, પરમાત્મ તત્વ છે, એક સાક્ષાત પરમાત્માનો વિયોગ અને એ તને સાલતો નથી, એ તને રડાવતો નથી. જેટલા જ્ઞાનીઓ થયા છે એ આ દશામાંથી પસાર થયા પછી થયા છે. જે દશા કૃપાળુદેવે લખી છે એ અધરથી કલ્પનાથી વિચારથી નથી લખી, સ્વયંનો અનુભવ લખેલો છે, સિવાય બીજી કોઈ વાત નથી. પણ વાતે વાતે એમ કંઈ કહેવા ન બેસાય કે આ મારો અનુભવ છે, આ મારો અનુભવ છે. પણ આ તમામ જ્ઞાનીઓનો અનુભવ છે કે દૃઢ મોક્ષેચ્છામાં સ્વરૂપ પ્રાપ્ત ન થાય તો એની વેદનામાં ઝૂર્યા વિના માર્ગનો તો પત્તો લાગતો નથી. કૃપાળુ દેવ એમ કહે છે કે એ દિશાનો અંશ પણ દેખાતો નથી કે દિશા આ બાજુની, અંતરમાં આ બાજુની દિશા છે એનો પત્તો નથી લાગતો. કેટલું વજન છે એ વગર શરૂઆત થતી નથી. દ્રઢ મોક્ષેચ્છા વિના જેટલું કાંઈ થાય તે બાહ્ય ક્રિયા અને પરલક્ષી જ્ઞાન છે. અહીંથી સ્વલક્ષી જ્ઞાનની શરૂઆત થાય છે, કેમ કે લક્ષ છૂટતું નથી. જે કાંઈ ધ્યેય છે છૂટવાનું, એનાથી લક્ષ નથી છૂટતું, માટે તે સ્વલક્ષી કહેવાય છે. પર્યાયે પર્યાયે, પ્રસંગે પ્રસંગે એનો લક્ષ બહાર જાય નહીં એ વાત, કેમ કે ત્યારે તો વેદના આવી છે એની જોરવાની. અલ્પ પણ ભાન થતું નથી, પૂર્વે થયું નથી, કોઈને અધ્યાર છે અને ભવિષ્યમાં કાળે પણ થશે નહીં કોઈને પણ. આટલી બધી તો વજનદાર વાત કરી છે, આપણું ધ્યાન ન જાય તો શું થાય. કેટલું બધું વજન આપ્યું છે કે પ્રારંભ આ સિવાય બીજી રીતે થતો નથી, શરૂઆત થતી જ નથી. અમે તો એમ જાણ્યું છે, જો કહી દીધું છે, અમે તો એમ જાણ્યું છે, એમ અનુભવ્યું છે. એને કહે છે કે અમે તો એમ જાણ્યું છે, માટે તમારે સઘળાએ એ જ શોધવાનું છે. ત્યાર પછી બીજું જાણવું શું ને કરવું શું તે સમજાય છે. હવે એ પહેલા બીજું જાણવું છે ને બીજું કરવું છે, આ ક્રમ વિપર્યાસ છે. એ પણ વિપર્યાસ રહે અને સમ્યક દર્શન સમ્યક જ્ઞાન થાય, અવિપરીત દશા થાય આત્માની, એવું કદી બને નહીં. એક વિપર્યાસ ન રહે. હવે પહેલો વિપર્યાસ તો એ હોય છે કે ક્રમની જ ખબર નથી કે કયા ક્રમે શરૂઆત થાય છે અને ક્રમશઃ કેવી રીતે આ મુમુક્ષુતામાં આગળ વધાય છે, એ ક્રમની ખબર નથી, એ ક્રમનો વિચાર પણ નથી, એ અંગેના એ વ્યૂ પોઈન્ટથી એ દ્રષ્ટિકોણથી વિચારણા પણ ન હોય. અને ગમે તે સાધન અપનાવી લઈએ કે ગમે તે સાધન માટે દોડા કરે તો એથી કાંઈ કલ્યાણ ન થાય આત્માનું. આ તો સાયન્સ છે, વિજ્ઞાન છે. જે રીતે કામ થાય તે જ રીતે કામ થાય, બીજી રીતે કામ ન થાય. એટલે એમ કે છે તો મારું એમ કરતા કરતા ક્યાંક વળી મેળ ખાઈ જાય છે. પણ જે માર્ગ પ્રાપ્ત સત્પુરુષ છે અને એ માર્ગ પ્રાપ્ત છે જેમના સ્વાનુભવ વિશે શંકા ઉઠાવી શકાય એવી જગ્યા નથી, એવી સ્પષ્ટ જ્યાં પરિસ્થિતિ છે, ત્યાં પછી બીજા પાસે રસ્તો ગોતવો, બીજા પાસે રસ્તો ગોતવા જાવું, એ ભૂલાવામાં પડવાની વધારે પરિસ્થિતિ ઊભી થશે. ક્યાં ભૂલશે પોતાને ખબર નહીં પડે, પણ ભૂલવાની ત્યાં ઘણી પરિસ્થિતિ છે. પડવાના હજાર ઠેકાણા છે, ચડવાનો એક જ રસ્તો છે. આવી ચોખ્ખી વાત લખી છે, કેટલા વજનદાર શબ્દો છે. ભલે એક પોસ્ટકાર્ડની અંદર આટલી મેટર સમાવેશ કરી હશે અને તે દી તો એક પૈસાનો પોસ્ટકાર્ડ હતો. મેં જોયા ઈડરની અંદર ઘણા પોસ્ટકાર્ડ, 300 એક પત્રો છે કૃપાળુદેવના, મૂળ પત્રો છે ત્યાં, 1/4 આના જે સ્ટેમ્પ છે એડવર્ડનો, કિંગ એડવર્ડનો, 1/4 આના એક પૈસાનો પોસ્ટકાર્ડ તે દી હતું કૃપાળુદેવ જે દિવસે લખતા ત્યારે. એક પૈસાના પોસ્ટકાર્ડમાં માર્ગનું મૂળ ક્યાં છે બતાવ્યું છે. અત્યારે કોઈ ટેકનિકલ એડવાઇસ લેવા જાવ તો ખંખેરી નાખે. એક ડોક્ટરની સલાહ લેવા જાઓ તો એમ કહે કે 15 દિવસ મહિના પછી મારી એપોઇન્ટમેન્ટ મળશે અને એડવાન્સમાં આટલા મૂકી દો, પછી પૂરા પૈસા એ વખતે લઈ લેશું. એડવાઇસ શરૂ કર્યા પહેલા અને નાની પાલખીવાળા હોય તો પર મિનિટ 1 કલાકનો આટલો ચાર્જ અને ફ્રેક્શન ઓફ ધી અવર્સ 2 કલાકનો પૂરો ચાર્જ. 1 કલાકને 10 મિનિટ થાય તો 2 કલાકના પૈસા, 1 કલાકના 10,000 તો 1 કલાકને 10 મિનિટના 20,000. ગેરંટી કોઈ નહીં, તમારા કામની કોઈ ગેરંટી નહીં. મારી સમજણ પ્રમાણે તમને આટલી સલાહ આપું છું, બસ તમે તમારું જાણો. પછી ઇકોનોમિક લાઈન ઉપર આટલી ઇકોનોમિસ્ટ છે ને, તો વર્લ્ડનો ઇકોનોમિસ્ટ ગણાય છે, અને એવા તો 56 જણા હશે આખા વર્લ્ડની અંદર. આ તો વર્લ્ડમાં એકાદ જ હોય છે આવા તો. અને એમની સલાહ અનંત ભાવના દુઃખ મટાડવા માટેની, એમની સલાહ જ્ઞાની પુરુષ તે છે કે જે અંતરંગથી નિષ્પ્રળ છે, જે અંતરંગથી નિષ્પ્રળ છે એમ કે છે. હું નિષ્ફળ છું ને કોઈની પાસેથી કાંઈ લેતો નથી, એનો આડંબર નથી બહારમાં, એનું અંતરંગ એ છે. નિષ્દિન જેનો આત્મામાં ઉપયોગ છે અને જે અંતરંગથી નિષ્ફળ છે. કેમ કે આ અધ્યાત્મ વિદ્યા અધ્યાત્મિક પુરુષો ક્યારેય વેચતા નથી. એ તો લૌકિક વિદ્યાનું ખરીદ વેચાણ હોય. અધ્યાત્મ વિદ્યાનું મૂલ્ય જ કોઈ થઈ શકે એવી પરિસ્થિતિ નથી. કોની સામે વેચે, શું લઈને વેચે એ તો કહો, એવી ચીજ નથી કોઈ સામે. અને પોતે નિષ્પ્રળ છે. એકમાત્ર નિષ્કારણપણે જગતના જીવોનું કલ્યાણ થાય, કોઈ પણ જીવનું કલ્યાણ થાય, ના જાતના ભેદ વગર જીવ માત્રનું કલ્યાણ થાય. 430માં લખ્યું છે ને, સત્પુરુષના સંપ્રદાય શબ્દ વાપર્યો છે. સત્પુરુષનો એક નવો સંપ્રદાય, લોકસંઘના જેવો શાસ્ત્ર સંઘના એક શબ્દ વાપર્યો છે. એમની ભાષા જ હાલ સ્વતંત્ર છે. પૂછ્યું છે ધારસીભાઈ કે કોઈને કે મારી વાત સાંભળ્યા પછી શાસ્ત્ર સંઘના તો નહીં થાય ને, શાસ્ત્ર સંઘનાનો અર્થ શું છે? કે કૃપાળુ દેવ તો એમ કહે છે પણ શાસ્ત્રમાં એ વાતનો ક્યાંય આધાર છે? એવી બુદ્ધિ પાછળથી થાય શાસ્ત્રનો આધાર ગોતવાની, એને શાસ્ત્ર સંજ્ઞા કહી છે. શબ્દો જ અને વિચારો જ એમના બિલકુલ મૌલિક છે. કોઈ પણ જીવ આ જ્ઞાનીઓનું હૃદય છે. કોઈ પણ જીવ પરમાર્થ પ્રત્યે માત્ર અંશપણે પણ પ્રાપ્ત થાય નહીં, પ્રાપ્ત થવાના કારણને પ્રાપ્ત થાય, ઇનડાયરેક્ટ ડાયરેક્ટ નહીં. એમ નિષ્કારણ કરુણાશીલ એવા ઋષભાદિ તીર્થંકરોએ પણ કર્યું છે. આ માર્ગ તો આદિનાથ ભગવાનથી ચાલે છે. કારણ કે સત્પુરુષોના સંપ્રદાયની સનાતન એવી કરુણ અવસ્થા હોય છે, નિષ્કારણ કરુણાશીલ એવું અમારું હૃદય રડે છે. 680 ચૈત્ર સુદ 13 છે ને, ભગવાન મહાવીરની જય, જય મહાવીર, જય મહાવીર કરતા કોઈ નીકળ્યા હશે? અરે રે, ભૂતકાળના મહાવીરને ક્યાં શોધે છે? ભાગ્યહીન જીવો, ભારતના ભાગ્યહીન જીવો, ભૂતકાળના ભય ભનું એલિટ્રેશન કર્યું છે. ભૂતકાળના મહાવીરને, વર્તમાનના મહાવીરને ચૂકીને વર્તમાનના મહાવીરને શોધવા ક્યાં આથડે છે બિચારા, ક્યાં રખડે છે બિચારા. આ કાળના અમે બીજા શ્રીરામ છીએ, આ કાળના અમે 25માં તીર્થંકર છીએ, આ કાળના અમે મહાવીર છીએ. અમારા શરણે આવો. લખ્યું છે, અભિમાનથી નથી લખ્યું, આ નિષ્કારણ કરુણાશીલ એવું અમારું જે હૃદય છે એની વેદનામાંથી નીકળેલા આ વચનો છે. સત્પુરુષના સંપ્રદાયની સનાતન એટલે ત્રણેય કાળે એવી કરુણ અવસ્થા હોય છે કે સમય માત્રના અનવકાશે, એક સમય મળો ન કરે પછી એમાં કે આજને હવે કાલે કરશું, એ તો હવે એનું આપણે ભલું કરવું છે કાલે વાત, હવે એમ એક સમય માત્રના અનવકાશે આખો લોક, એક જીવની આખા જગતના બધા જ પ્રાણીઓ, આખો લોક આત્મ અવસ્થા પ્રત્યે હો, આત્મ સ્વરૂપ પ્રત્યે હો, આત્મ સમાધિ પ્રત્યે હો, અન્ય અવસ્થા પ્રત્યે ન હો, અન્ય સ્વરૂપ પ્રત્યે ન હો, અન્ય આધિ વ્યાધિ પ્રત્યે ન હો, આવી એક ભાવના હોય છે. જે જ્ઞાનથી સ્વ આત્મસ્થ પરિણામ હોય છે તે જ્ઞાન સર્વ જીવો પ્રત્યે પ્રગટ હો, અને અવકાશપણે સર્વ જીવ તે જ્ઞાન પ્રત્યે રુચિપણે હો, એવો જ જેનો કરુણાશીલ સહજ સ્વભાવ છે તે સંપ્રદાય સનાતન સત્પુરુષોનો છે. આ નવો સંપ્રદાય છે, ચાલે છે એ નથી. ગજબની વાતો લખી છે. એમનું હૃદય જ્યાં જ્યાં નીકળ્યું છે ત્યાં ત્યાં ગજબની વાતો એમણે કરી છે, અને તે અર્થે તેમને નમસ્કાર. Thank you.